विषय सत्संगनी सुवास।
आज विषय से सत्संगनी सुवास। તમે બધા ઘણા સમયથી સત્સંગ કરો છો, આપણે એવું કરીએ, હું એકલો બોલું ને એ કરતા તમે કંઈક થોડુંક બોલો, સત્સંગની સુવાસ એટલે તમારા મતે તમે શું માનો છો? આમાં એવું છે, જેને જેવું આવડે એવું, આપણે ઘરના ઘરના છે, બોલો કોણ બોલે છે? હા હા, બરાબર છે।
સત્સંગની સુવાસ એટલે આપણું જીવન, સત્સંગથી શું પરિવર્તન થયું છે? પહેલા આપણે સત્સંગમાં નહોતા ત્યારે આપણું જીવન કેવું હતું, અને સત્સંગમાં આવ્યા પછી આપણે શું ફાયદો થયો છે, અને હજી પણ જો આપણે સત્સંગમાં નું આવ્યા હોત અને એમના રહ્યા હોત તો આપણે બીજાની હારે શું લોસ, શું લોસ થાત
બરાબર, અને સત્સંગ ગલ્લે બેઠા હોત,
સત્સંગથી મેન ફાયદો ગલ્લે ટલ્લા નો મારતા હોય, કોઈ ટોકીજમાં નો જતા હોય અને કોઈ ખોટા રસ્તે નો જતા હોય, સત્સંગથી મેન ફાયદો વ્યસન મુક્તિ, વ્યસનના ઘણો ફાળો, વ્યસન પાછળ જે પૈસા ખર્ચાતા, પૈસાની ખાતર પણ શરીર પણ હચવાય, અને સંતોની સાથે રહેવાથી જીવન બધી રીતે સારી રીતે સુગંધ બળે અને અંતે કલ્યાણ થાય।
ડોક્ટર સાહેબ કહેશો?
હા, એમ સત્સંગ એક આધ્યાત્મિક વસ્તુ છે। આધ્યાત્મિક વસ્તુની અંદર જેમ બને વધારે ઊંડા ઉતરીએ એમ આપણી લાઈફ એકદમ સોબર બને છે, લાઈફ સારી બને છે, ધંધાકીય એટલે કે આર્થિક રીતે એ બધી રીતે આધ્યાત્મિકતાની અંદર ઊંડા ઉતરવાથી એમાં આપણને બેનિફિટ મળે છે।
ઓકે,
અને ભૌતિક સુખ પણ મળે છે અને સાથે સત્સંગ પણ એટલો જ આપણે સારી રીતે કરી શકીએ છીએ।
આ સત્સંગની સુવાસ વિશે તમારો અભિપ્રાય, પ્રવીણભાઈ આવો।
સત્સંગની સુવાસ,
હા
હું એટલું જ કહીશ, જેવા વાતાવરણમાં તમે ઉછરો એવું તમારું બિહેવિયર બને,
બરાબર,
એટલે તમારે જેવા વિચારો હોય એવું તમારે કરવું ન પડે, આપોઆપ થવા લાગે એમ।
બહુ સરસ,
બધાને થોડો થોડો લાભ તો દેવો પડશે ને, બે વાક્ય એમ કહીએ ને તો આમ ગુણભાઈએ કીધું એમ, તો જીવનમાં સત્સંગ થકી જે લેટ ગો કરવાની ભાવના આવે બરોબર, એ જ જીવનને માટે સાર્થકતા, જે અકળાઈની ઘોડે જે પડ્યા રહેવી બરોબર, ઓલા નદીમાં આવે ને તો ઓલી લીલી ધ્રોહ હોય ને એ પાણી બહુ વહેતું હોય ને એટલે નમી જાય, અને પછી જેવું પાણી જાય એટલે બધી ઊંચી થઈને બે દાંત કાઢે,
મજા કરે,
અને અકર લાકડું હોય ને એ ઠૂઠા ગડે ઊભું રહે એટલે પાણીની વહેણમાં તણાઈ જાય, દરિયા ભેગું થાય।
બહુ સરસ, બોલો હવે
સત્સંગની સુવાસ। મારા શબ્દોમાં કહું તો સત્સંગની સુવાસ એટલે આપણે કમસે કમ સુધરવી નહીં કઈ નહીં પણ બગડવી તો નહીં।
સત્સંગની સુવાસમાં એવું છે, હું આજે માધવપુરી સ્વામીને કેસેટ સાંભળતો હતો ગાડીમાં, તો એણે એવું કીધું કે રોજ તમારે ખાવા માટે ખોરાકની જરૂર છે, તો જીવવા માટે રોજે સત્સંગની જરૂર છે, સત્સંગ મૂકો એટલે રસ્તો ભૂલાય।
સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે સત્સંગ કરવાથી જે સમજણ આવે છે ને, જીવન જીવવા માટેની સમજણ, વ્યવહારિક સમજણ, એ કોઈ પણ સંપ્રદાયની અંદર સત્સંગ કરવાથી સમજણ એ નથી આવતી।
100% સાચી વાત, બહુ સરસ।
યુવાનો ખાલી સભામાં આવે ને તો એની લાઈફ કેમ જીવવી, વ્યવહાર કેમ કરવો, એની સમજણ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયની આવે છે।
ઘરમાં સુમેળ સધાય,
નાના મોટાને વડીલો આરે એટલે ડિસિપ્લિનમાં રહેવાનું હોય છે ને સ્વામી, એ વસ્તુ ફક્ત આ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી મળે છે।
સત્સંગમાં રહેવાથી પહેલા પ્રથમ તો સ્વામી ફાયદો છે કે તમારા પરિવારમાં હક બહુ રહેશે, અને તમારા જે નીચે તમારા જે બાળકો છે એનામાં જે સંસ્કારો તમારાથી પડે છે એ મોટામાં મોટો ફાયદો સત્સંગમાં આવવાથી જ છે.
બહુ સરસ વાત. અમિત,
સત્સંગની સુવાસ મારા મતે એ પ્રમાણે છે કે આપણે કોઈ પણ ઓફિસ ચાલી વર્ક કામ કરતા હોય ને ત્યાં સત્સંગીની છાપ એવી ઉભી હોય કે ઇનકેસ તમે ઓફિસમાં 10 જણા બેઠા હોય ને એક ચાંદલા વાળા બેઠા હોય ને ફ્યુચરમાં એને ભગત જ કહેવાના ઓફિસ વાળા. કાલ સવારે એ ટિફિન હારે જમવા બેહે તો કાંદા લસણ ન ખાતો હોય પણ એમ કે ભગત છે એમ, બીજું બાકી બધું ખાતા હોય પણ ઇનકેસ એ ન આવ્યો હોય ને તો એમ કે આજ ભગત નહોતો આવ્યો, તો એ સત્સંગની સુવાસમાં ના આવી શકે સ્વામી એમ.
આવી શકે પણ ભગત થઈને કાંદા લસણ ખાઈ બરોબર નહીં હોય ભાઈ.
ભગત થઈ ન ખાતો હોય એની વાત છે ને.
હા ભાઈ, તો બરાબર, એ સાચી વાત છે. તમારું જીવન એટલું પવિત્ર અને એટલું ઊંચું હોવું જોઈએ કે તમારી બાબતની કોઈ પણ પ્રકારની વાત, નેગેટિવ વાત લોકો સ્વીકારવા તૈયાર કોઈ દિવસ ન થાય. આ સત્સંગને સાચી જોવાય, ગમે એવી નેગેટિવ વાત હોય એ કોઈ સ્વીકારે નહીં, એનું નામ સત્સંગની સુવાસ. ના ના, હો ના અભિપ્રાય આપવાના છે. જો ભાઈ,
સત્સંગની સુવાસ એટલે મેં આજે એકને ફોન કર્યો સ્વામીજી, આજે રાત્રે સભા છે તો કે અમારે પિક્ચરની ટિકિટ આવી ગઈ છે. મેં કીધું પિક્ચરની ટિકિટ કેન્સલ કરી અથવા તો એના રૂપિયા લેટ ગો કરી તો આ સભામાં આય, કારણ કે 200 રૂપિયા તે દીધા હશે એ 3 કલાક તને અંધારામાં પૂરી રાખશે અને તને કંઈ નહીં મળે અને ઘરમાં ડખા થાય, એની કરતાં અહીંયા આવીશ ને તો સત્સંગની સુવાસની અંદર વધારે સુમેળ થાય. આજે અહીંયા આપણી સભામાં બેઠા રહે
વધાવો એને ભાઈ, જે હોય આપણે એને ઊભા નથી કરવા. કોઈને બોલવું છે બોલાવ્યો, વાંધો નહીં. આમાં ઘણા એટલે ન બોલતા હોય કે એમના ઘરના હારે આવ્યા હોય. સાચું હો, ખોટું નથી. હા બોલ.
ગાંધીજી વિશે એમ કહેવાતું સ્વામી કે ગાંધીજીના પલંગ નીચે ક્યાંક કોઈ કે કોઈ ડ્રગ્સ કે એવું કઈ વસ્તુ મૂકી દીધી હોય તો એ લોકો ગાંધીજીને એમ ન પૂછે કે આ ક્યાંથી આવ્યું, પણ બાકી એ પોલીસ વાળા એ તપાસ કરે કોણ મૂકી ગયો એવું
એને પકડે. આનું નામ
સત્સંગની સુવાસ. એટલે આપણે એવા સત્સંગી થઈએ કે આપણા વિશે કોઈ ક્યારે કોઈ ખોટું બોલે કે ગમે તે કરે તો એ ઓલાને કહે કે ભાઈ આને કઈક એવું લાગે છે એટલે ખોટું બોલે, બાકી ઓલો એવો હોય નહીં. આપણે એવો સત્સંગ રાખવો જોઈએ.
જોરદાર તાળીઓ વધાવો. બ્રાહ્મણ છે હો કેતન, જવા દે ને હવે થોડું. તું તો આવો બધાને આખી દુનિયાને સમજાવી સમજાવી ને ઓલા ઉતારી દે છો.
ભાઈ કીધું એમાં બધું આવી ગયું.
આપણા શાસ્ત્રના મત પ્રમાણે વિહારીલાલજી મહારાજે કીધું સત્સંગ એટલે શું. સત્સંગે જીવનમાં શતાનંદ સ્વામીએ સ્વામિનારાયણના મુખ થકી સત્સંગની વ્યાખ્યા કરાવી. સત વત્તા સંગ. સત શબ્દથી ઈશ્વર, સત શબ્દથી સત શાસ્ત્રો અને સત શબ્દથી સાધુ, આ ત્રણેયનો અંદરથી જે સંગ એનું નામ સત્સંગ. અંદરથી સંપૂર્ણપણે જે ઇન્વોલ્વમેન્ટ એનું નામ સત્સંગ. બાકી અનેક સ્વભાવો ભરી હોય પણ એમાં કોઈ ફેરક જ ન પડે એવા હોય. સરદારજીએ મોબાઈલ ચાર્જિંગ કરવા મૂક્યો હોતી વખતે, એટલે એનો ફ્રેન્ડ કોઈ આવ્યો હોય છે મળવા, એને કીધું કે અરા ગાંડો લાગે, તને ખબર નથી કે આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં રહીને તો બેટરી ફાટે. મૂર્ખા ફાટશે ને તો હેરાન થઈ જાય. તો એટલે સરદાર કહે હું કે તારી જેમ ગાંડો થોડો, મને હું કંઈ બુદ્ધિ નહીં હોય, હું મને કાંઈ ખબર નહીં પડતી હોય કે આખી રાત મોબાઈલને ચાર્જિંગમાં મૂકી બેટરી ફાટે અને હેરાન થઈ જાય, મને બધી ખબર પડે. પણ તો કે આ મૂક્યો શું લેવા? તો કે એ તો બેટરી કાઢીને મૂકું છું. હું કરું છું ચાર્જિંગ થાય આ હાલતો ચાલતો મોબાઈલ. આપણે રોજ સવારમાં 1.5 કલાક ચાર્જિંગ કરવા માટે પૂજામાં બેસીએ છીએ. 15 દિવસે 1 વખત આ મોબાઈલને અહીંયા લાવીને ચાર્જિંગ કરવા લાવીએ છીએ, પણ બેટરીઓ જ મનરૂપી બેટરી તમે ઘરે મૂકીને આવો છો, અમે શું કરીએ? એ ભાઈ પછી આપણી કાઠિયાવાડી ભાષામાં કે ધોયેલ મૂળા જેવા હતા એવા ને એવા જ રહી. બેટરીઓ હારે લાવો. ઓલો ટિકિટ કેન્સલ કરીને આવ્યો હશે એની બેટરી કદાચ ત્યાં હશે. આત્માને ચાર્જ કરવાનો છે, મનને. બેટરી મન છે, આત્મા છે. બળ કેમ નથી આવતું? ખુમારી કેમ નથી આવતી? વિહારીલાલજી મહારાજ બહુ સરસ લખે, સત્સંગનો કૃષ્ણ કથા જપાયો, કદાપિ તેજો નબળો જણાયો, સત્સંગ રૂપી શુભજે હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. સત્સંગ રૂપી જે આ હવેલી છે એનો પાયો શું છે? તો ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો અને સાધુનું સાનિધ્ય. આ જેટલું નબળું થયું એટલો આપણો સત્સંગ કાચો થાય. સત્સંગથી શું થાય? સત્સંગથી માણસમાં સદગુણ આવે. સત્સંગથી માણસની અંદર સત્કાર્ય અને સારા કાર્યો કરવાનો ભાવ જાગે, એમાંથી સુવાસ પ્રગટે. સત્સંગથી તમને સેવક બનવાનું મન થાય. હું સેવક, અને જે સેવક બને ને એ પોતાની મોટાઈ છોડી અને નાનામાં નાની સેવા કરે, અને એની જે સુવાસ ફેલાય એ બાપા અમર હોય. આજે વડતાલના એક સાધુના મોઢે મેં ગઈકાલે કીધું, તમારા વખાણ થાય એ સુવાસ છે. આપણે બધાને કહેવાય ગયા હતા કોઈને? ભાઈ કોઈને કહેવાય ગયા હતા? અને વિવેક સ્વામી કીધું, અમે બોમ્બે ગયા ને, એક હરિભગત માત્ર તમારા વખાણ કરે. શું તમારા સ્વયંસેવકો, શું તમારા બહેનો, શું તમારા હરિભક્તો સુરતના? શા માટે? શા માટે કયો હાલો? તમે એક એવા સંતોની સાથે જોડાયા, એવા ઉત્સવની અંદર તમે સમર્પણ ભાવ થઈ અને સેવા કરી. પૈસાની ચમક જેટલી નથી રહેતી એના કરતા અનંત ગણી ચમક આપણી સેવાની રહી છે. અથાણાવાળા સ્વામી પાસે સંસ્થાઓ નથી મોટી, અથાણાવાળા સ્વામી પાસે સંપત્તિ નથી, પણ આજે એના હૃદયની જે ભક્તિ, એના હૃદયનો જે સમર્પણ ભાવ, એમની નિષ્ઠા, એમની સાથે જોડાયેલા એમના જે સંતો અને ભક્તો, એની ચમક આજે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ને ત્યાં સુધી રહેવાની છે. સુવાસની તકલીફ મોટી એવી છે કે એ પ્રસરે ઓછી ધીરે ધીરે, ખબર છે તમને? અને દુર્ગંધ છે ને તરત નાક બંધ કરાવે, અને સુગંધ ધીરે 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 ધીરે, અને બહુ સ્પીડમાં જે સુગંધ પ્રસરી જાય ને એ માથું ચડાવી દે. તમને અનુભવ છે ને બધા? એ માથું ચડાવી દે. સત્સંગ કર્યો કોને કહેવાય? કે ગમે એમ થાય તોય આપણા કપાળમાં જે ચાંદલો છે, આપણા ગળામાં જે કંઠી છે, આપણા જે ગુરુ છે એનું હલકું દેખાય એવું આપણે એકાંતમાં પણ ક્યારેય ન કરીએ એનું નામ સત્સંગ કર્યો કહેવાય. કાલ સવારે કોઈ હરિભગત આવીને કે સ્વામી ઓલો છોકરો તમારે ત્યાં આવે તો કે આવે છે ને મારો ડુંગળી ખાતો હતો, તો એ દુર્ગંધ થઈ લ્યો. આપણા દ્વારા સતત સારું થાય, સતત સારું થાય એવો આપણને સદાય હૃદયમાં ભાવ રહેવો પડે. બહુ સરસ કોઈ વ્યાખ્યા કરી, આધિ વ્યાધિ અને ઉપાધિના સંતાપને જે દૂર કરી નાખે અને સદાય સુખી બનાવે એવો સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ઉપાય હોય તો એનું નામ છે સત્સંગ. બધું દૂર થઈ જાય અને જગતમાં જેટલા મોટા મોટા થયા અને જેના નામ છે એ બધા ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. મીરાબાઈને સાધુની સાથે બહુ પ્રેમ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, અબ તો બાત ફેલ ગઈ જાને સબ કોઈ. સાધુની અરે હેત હતું એટલે ભગવાનમાં જોડાણા. નરસિંહ મહેતાને એક સંત સાથે સદગુરુની સાથે પ્રેમ હતો. તમે જેટલા મોટા મોટા છો કોઈ સંત સાથે જોડાણ, જે નથી જોડાણા એને કેટલું મોટું પતન થયું. ઘણી વખત એમ કહે કે ભાઈ કોઈને એની પત્નીમાં પ્રેમ હોય, કોઈને ભાઈમાં હોય, કોઈને બાપુજીમાં હોય, કોઈને દીકરામાં હોય, પણ જ્યારે આપણી બુદ્ધિ ફરે અથવા તો આપણે ખોટે રસ્તે જાય ત્યારે પત્નીનું નથી મનાતું, ભાઈનું નથી મનાતું, દીકરાનું નથી મનાતું, પણ જો કોઈ હારા સદગુરુની સાથે હેત હોય ને તો એ ગમે એમ કરીને એને માનવું પડાય. તમને હું પ્રશ્ન પૂછું કે દુર્યોધનને કોઈ હારા સાધુની આરે પ્રેમ હોત તો મહાભારત થાત? બોલો ભાઈ. તો એ પાંડવોને લાક્ષાગ્રહ બનાવીને હળગાવેત? તો એ જુગારમાં કપટ કરીને દ્રૌપદીના શિર ખેંચે? એને કોઈ સાધુ હારે હેત નહોતું, એનું પરિણામ આ થતું. રાવણને પત્ની બોહારી મળી હતી મંદોદરી, બે ભાઈ હારા મળ્યા હતા. ભલે ઓલો હુઈ રહેતો હતો પણ હતો આમ હારો. એને કેટલી સરસ વાત કરી એને, અરે ગાંડા ખર દૂષણને જેને મારી નાખ્યા, તારી જેવા બળવાન એકલા માણસે મારી નાખ્યા, એની સામે બાયું ન જડાવાય. ભાઈ તું મારો મોટો ભાઈ છો, હું તને હાથ જોડીને કહું છું, કોઈની સ્ત્રીને આવી રીતે ન પકડી લેવાય, તું પાછી આપે ને માફી માંગી લે. પણ માન્યો? પણ હું ગેરંટી આપું છું જો એને કોઈ સાચા સાધુની આરે હેત હોત ને તો રાવણ રામાયણની અંદર કંઈક જુદી રીતે લખાણો હોત. ભગવાન મેન છે, પણ શાસ્ત્રોની અંદર એમ કીધું કે શાસ્ત્રો આપણને આપણી રીતે નથી. રામેશ્વર સ્વામી કેટલી હમણે મસ્ત વાત કરી, અદભુત વાત કરી, બહુ અદભુત કરે. નથી સમજાતું બધું છે. આ યોગા વાળા વિજયભાઈ બેઠા, પ્રાણાયામ ચોપડીમાં જોઈને તમે શીખી જાઓ? ના શીખાય, પ્રેક્ટિકલ ગુરુ જોઈએ. સાચું છે ને? એક ભાઈએ તરવાનું પુસ્તક આખું વાંચી નાખ્યું, એને પરીક્ષા દીધી, બધું કરી નાખ્યું, અને પછી બાથમાં પીડો ડૂબી ગયો. એટલે પણ તરવાની ઉપર તો પીએચડી કરી નાખી તો અક્ષરોમાં વાંચ્યું હતું, હાથ પગ હલાવતા નહોતું આવડતું બિચારાને. ત્યાં એક ગુરુની જરૂર પડે, અને જો ન જરૂર પડતી હોય, જો ન જરૂર પડતી હોય તો રામ કૃષ્ણ સ્વામિનારાયણ એ બધા ગુરુ ન કરે. જેટલા મોટા મોટા થયા જેની આજ દિવસ સુધી સુગંધ મને તમને પ્રેરણા આપે છે, શિવાજી હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે, દાદા ખાચર હોય તોય ભલે, જોબન પગી હોય, મુક્તાન સ્વામી હોય, એ સદગુરુની પાસેથી પ્રાપ્ત કર્યું છે, એની સુગંધ છે. સત્સંગથી જ મળે, સત્સંગ સિવાય કોઈ પણ વસ્તુ સારી આ જીવને પ્રાપ્ત થતી નથી. એટલે મારી વિનંતી છે, કોઈ સાધુની સાથે કનેક્ટ રહેવું. જો આપણો લેમ્પ હળગતો રાખવો હોય ને તો નગર ઓલાઈ જાહે. હમણાં મારા સંતોની બહુ સરસ મજાની શિબિર હતી, એમાં આઈએએસ અધિકારીઓને જે ક્લાસ લે એવા સકપરિયા સાહેબ, ચુસ્ત હરિભગત ચુસ્ત, એને એક બહુ સરસ વાત કરી. સાહેબ ક્લાસમાં ગયા, પ્રોફેસર એમાં બધા એકડો બગડો ધગડો જોગડો વાંચડો એ બધા આમ આવી રીતે આપણી જેમ બેઠા હતા, અવતાર ધારણ કરીને બધા. એકડો મજામાં હતો, બગડો મજામાં હતો, આમ જેની જેટલી કિંમત એટલી બધા મોજમાં હતા. ભાઈઓ ભાઈઓ ચડાવીને પોલો જીરો હતો ને એ બિચારો હાવ ખૂણામાં એક બાજુ હાવ નમાણો હતી ને બેઠેલો. પેલા સાહેબ કે કેમ આવ્યા આવ્યા, કે નહીં સાહેબ મારી શું કિંમત, મારી શું વેલ્યુ. અરે સાહેબ કે તું આવ્યું તો કરો. પણ સાહેબ આ બધાની કંઈક કંઈક કિંમત છે, મારી તો કાંઈ નથી. અરે પણ સાહેબ કે તું આવ્યું તો ખરો પેલા મને અહીંયા અહીંયા બોલાવ્યો. એ ઢીલો થઈને આવ્યો, હું સાહેબ અહીં એકડા હું અહીં બેસી જા બેઠો, એને બાજુમાં ગોઠવાઈ જાજો. કોને કહે છે? ઓલા મીંડાને કીધું એને બાજુમાં ગોઠવાઈ જા. એકડો બેઠો તો એને બાજુમાં જઈને શાંતિ બેસી ગયો. સીધી 10 થઈ ગઈ. સાહેબે વાહ થાબડીને કે જો તારી કિંમત 10 છે, આ તો એક છે, તારી 9 ગણી કિંમત છે. 9 ગણી કેટલી? પણ ક્યારે? એકડાની પાસે બેહે. એમાંથી માધવપ્રિય સ્વામી બહુ સરસ મજાની વાત કરી. અમે ચારે સંતો બેઠા હતા. એ કે આ સાહેબે અમને બહુ સારું શીખવાડ્યું. કે જ્ઞાન સ્વામીની બે જણા હતા, એ કે આમ લીટો કરીને કે અમે છે ને એકડો સીએ, કે એ કે અને તમે બધા મીંડા, અમારી એક ગણી કિંમત છે, તમારી 9 ગણી કિંમત છે, તમે 6 એટલે અમે 10 સીએ. પછી બહુ સારી વાત કરી એ, પણ કે તમે અમારી હારે હોવ તો હો. એમ આપણી ઘણી કિંમત છે, પણ કોઈ સાધુની હારે જોડાઈએ તો 9 ગણી કિંમત બાકી ક્યાંય ફેંકાઈ જાય ખબર પડે નહીં. સત્સંગથી જ ભગવાન ઓળખાય છે. સત્સંગ વિના કોઈ દિવસ ભગવાન ઓળખાતા. સત્સંગથી જ ભાગવતની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બહુ સરસ મજાની વાત સમજાવી. સત્સંગથી પાંચ વસ્તુ પ્રાપ્ત થાય. સુખદેવજીનું આ જજમેન્ટ છે કે સત્સંગથી નિર્ભયતા આવે, 100% આવ્યો. હા, સત્સંગથી નિર્ભયતા આવે, સત્સંગથી નિસંદેહ થઈ જવાય. બાજ બાજના શંકાઓ થતી હોય ને, બાજ બાજના વિચારો આવતા હોય, શાસ્ત્રોમાં શંકા થતી હોય, પરિવારમાં શંકા થતી હોય, પત્નીમાં શંકા થતી હોય, મંદિરોમાં શંકા થતી હોય, સાધુઓમાં શંકા થતી હોય, મૂર્તિઓમાં શંકા થતી હોય, એ જો સત્સંગ કાયમ કરે તો માણસ નિસંદેહ થઈ જાય, એના સંશયો દૂર થઈ જાય, 100% થાય. અમે સાધુ થયા એટલે અમને એવું ક્યારેક ક્યારેક સંદેહ થાય, પણ મોટા સાધુઓની કાયમ કથા વાર્તા લાવી બેઠા હોય ત્યારે સહેજે સહેજે આપણા પ્રશ્નો એમને સોલ્વ થઈ જાય. કારણ કે મન તો એવું જ છે ને, નકરા સંશયો ખીરા કરે. પછી સત્સંગથી હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ સત્કાર જાગે. સત્સંગ વિના કેમ જાગે ખબર જ ના પડે ને. પછી સત્સંગથી સર્વત્ર ભગવત દર્શન પ્રાપ્ત થાય. પરીક્ષિત રાજા છેલ્લે બોલ્યા, પહેલા તો સુખદેવજી મહારાજે કીધું કે રાજા, હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી કાળની તાકાત નથી તારી પાસે આવે. આઈ સાધુ, હું કીધું હું બેઠો છું ત્યાં સુધી કાળની તાકાત નથી તારી પાસે આવે. બોલ, હવે તારે કાંઈ અધૂરું છે? ત્યારે પરીક્ષિતે એટલી જબરજસ્ત વાત કરી કે મને કાળની બીક છે, કારણ કે પ્રભુ મને ક્યાંય ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. મને તો તક્ષકમાં મારો કૃષ્ણ દેખાય, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપ ગે, બધે ભગવાન દેખાય, તો પછી મને કોની બી. નિર્ભય થઈ ગયા, બધે ભગવાન દર્શન થાય. અને સત્સંગથી પરમ પ્રેમની પ્રાપ્તિ થાય, પરમ પ્રેમની પ્રાપ્તિ થાય. સત્સંગથી મહિમા, સત્સંગથી ખુમારી, અને મહિમા અને ખુમારી આ બે વસ્તુ હોય ને તો ભલે ને તમારે હાંજે રોટલાનું ઠેકાણું ન પડે, પણ એની મસ્તી આખી અલગ હોય. એ નરસિંહ મહેતા 700 રૂપિયાની ઊંડી લખી નાખે, લખી નાખે. અબળાનું શરીર હોવા છતાં, આજથી 700 વર્ષ પહેલાની વાત, રાજઘરાણાની મીરા, મેવાડનો રાણો એમ કે નીકળી જા, એ જે ખુમારી હતી ભગવાનના પ્રેમની, એક પેરી હાડીએ નીકળી જાય, હાંજનો વિચાર ન કરે, આનું નામ સત્સંગની ખુમારી છે. એના વિના શક્ય જ નથી. તમારે આગળ 1,00,000 રૂપિયા હોય તો તેમ ઢીલા ટહજે વાવો, પણ જો સત્સંગ અને ભગવાનનું બળ હોય તો તમારા મોઢાના તેજ કંઈક અલગ હોય, તમારી સમજણ અલગ હોય, માણસને આમ બેઠો રાખે. આજથી વર્ષો પહેલા ઇન્દિરા ગાંધી વખતે ઓલું કંઈક એવા કંઈક કાયદા આવ્યા હતા, એમાં કટક બાજુ બિહારમાં આપણા કચ્છના હરિભક્તોને મોટી મોટી કોલસાની ખાણો હતી, ટ્રેનો પોતાના ઘરની હતી, પણ ઇન્દિરાએ કંઈક એવું કર્યું કે બધું જપ્તી કરી લીધું, પહેરે કપડે થઈ ગયા બધા. એ હરિભગતે જાતે મને વાત કરેલી, એ આજે એ સૂર્યકાંતભાઈ છે કે સ્વામી, ત્યારે હું નાનો હતો, મારા બાપાની બધાને અમારે તો રજવાડું હતું કે આજે કાંદીવલીમાં છે, પોતે પાયલોટ છે, એનો છોકરો પાયલોટ છે, પણ કે સ્વામી અમારા કચ્છના હજારો માણસો હતા, એમાં કેટલાય ગાંડા થઈ ગયા, કેટલાય દવા પીને મરી ગયા, કેટલાય આત્મહત્યા કરી લીધી, પણ અમને ભુજના સંતો કાયમ આવે એમને ખબર પડી, એટલે તરત ત્યાં આવ્યા, અને અમે જેટલા હતા ને એમને ભગવાનનું બળ આપીને અમને છે ને એવા જાળવી રાખ્યા, તો આજે અમે એવા ને એવા પાછા સુખી થઈ ગયા. કોને જાળવા? સત્સંગે જાળવા. સત્સંગ એને ન હોત તો એ ગાંડા થઈ જાય. આ ચહકી જતા કઈ વાર નથી લાગતી હો ભાઈ, ચહકી જવાય. હરિસ્વરૂપ સ્વામી બહુ સરસ મજાની વાત કરે છે કે ઉનાની અંદર કોઈક શેઠ હતા ને કઈક ઓલા તલના બેઠા જોયા ને હરિભગત પાકા પાછા એમાં ચહકી ગયું, કઈ ભાવ કઈક ઊંચો હોય છે કઈ કહે ચહકી ગયું, એમાં એમના ગુરુને ખબર પડી કે શેઠનું ચહકી ગયું, ગુરુના ચેલા પાકા એટલે ગુરુ ગયા. ગુરુને બધી ખબર પડતી હોય કે આ કેમ ઠેકાણે લાવવું, તો સ્વામી એ બધી વાતો કરતા 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 શેઠ ને કે શેઠ કેમ થાય કે સ્વામી બૈડે ભાલી કે છે બૈડે ભાલી એમ કઈ કરતા હશે. અને એમાં સ્વામી એવું કઈક વાત કરી કે શેઠ તલના ભાવ તો હાવ તળીએ ગયા, તો કે હે હે થયું ને હરખું થઈ ગયું, કમાણી આવી ગઈ ઠેકાણે, એમાં કઈક શોટ આપવાના હોય હે ડોક્ટર સાહેબ, સાધુ કરી દે. સત્સંગની ખુમારી એવી હોય છે, સત્સંગથી સમર્પણ આવે છે, સત્સંગથી ત્યાગ આવે છે, અને સત્સંગથી ઘરમાં સુમેળ સધાય છે. એક નાની એવડી વાત માટે તમારા ઘરમાં કંઈક માથાકૂટ થઈ હોય ને કંઈક અટકી પડ્યું હોય અને આવી સભામાં આવો અને કંઈક એવી વાત આવી જાય ને બે જણા હારે આવ્યો ને અસર થઈ જાય તો બે જણા પડતું મેલે જાવાઈ દો નવું, હું હારે રહેવો માથાકૂટ કરવી, લાખો રૂપિયા આપે જે પ્રશ્ન સોલ્વ ન થાય આવી સભામાં સહજ મફતમાં થઈ જાય, લો આ કઈ ઓછું કામ થાય, ઓછું નથી થતું. ભગવાન સત્સંગથી ઘડતર થાય, નાનું 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 એટલું બધું ઘડતર થાય, જેમ હીરાને તમે પેલ પાડો ને એમ આપણામાં આપણા સદગુરુઓ પહેલ પાડતા હોય છે. પ્રેમાનંદ સ્વામીએ કીધું કડવી તુંબડિયા મેં તું નીચ ભૂમકી, એ મહારાજ હું તો એક ઉકડામાં વેલો ઉગ્યો હતો ને એમાં કડવું તુંબડું લાગ્યો હતો, આ તમે મળ્યા, આ સાધુડાની જમાત મળી અને આજે સહજાનંદ સ્વામીના દરબારનો એક ફૂલ બની ગયું. આજે આપણે પ્રેમાનંદ સ્વામીને યાદ કરીએ શા માટે ભાઈ, સ્વામિનારાયણ સાથે જોડાણા અને સત્સંગમાં જોડાણા એટલે કે બીજું કઈ કારણ, એટલે સત્સંગથી આપણા જીવનની અંદર ઘણું એવું બનતું હોય છે કે આપણું આખું જીવન બદલાઈ જાય. એક વાક્ય જો સારું આપણને મળી જાય આપણી જિંદગી સુધરી જાય. એક સરસ મજાની વાત હમણાં હરિસ્વરૂપ સ્વામીએ કરી હતી, એક બહુ મોટું નગર હતું એમાં એક શ્રીમંત મહિલા બહુ પૈસા વાળી બાઈ રહેતી હતી, પુષ્કળ સંપત્તિ અઢળક, પણ એની પાસે કોઈ ન જાય કારણ કે ગંદી બહુ હતી, કપડા મેલા, મકાન મેલું, ગાડલું મેલું, બધારી મેલી, વાળ મેલા, પૈસાનો પાર નહીં, પણ એટલી હોઘરી, એટલી હોઘરી, એટલે એને મળવા કોઈ જાય નહીં, એની હારે બેહવા કોઈ જાય નહીં, એની હારે કોઈ વાત કરે નહીં. એમાં એક વખત એના અમુક વર્ષો પૂરા થયા ને એનો જન્મદિવસ આવ્યો, તેની દૂરની કોઈ ફ્રેન્ડ હશે એને એમ જોયું ભલે કોઈ ન જતું હોય લઈને હું તો કઈક લઈને જાઉં, એટલે એટલો સરસ મજાનો માર્કેટમાંથી ગુલદસ્તો ફૂલનો ઓલો આવે ને શું કહેવાય બુકે, એટલો મસ્ત બનાવો, એટલો મસ્ત બુકે બનાવ્યો બેને, એ પૈસા વાળી એને એમ થયું મારી ફ્રેન્ડ છે આપવું એમ, એટલે બુકે લઈ અને ત્યાં આવ્યું, પણ આખું ઘર એવું ગંદુ હતું અને એ તો આયરી એવી, એટલે આને એમ થયું કે આપવા દેને, એટલે એને આવીને ઓલો બુકે આપ્યો, ફૂલનો ગુલદસ્તો સરસ મજાનો આપ્યો, અને એટલો રૂપાળો ગુલદસ્તો તો જોઈને આનું મન મોહી ગયું, વાહ છે ને કાંઈ, ઓલી તો આપીને જતી રહી, સરસ મજાના ટેબલ ઉપર મૂક્યો અને એમ બેઠી, એટલે એને એમ થયું કે સારો ફોટો પડાવવો છે આની હારે, હું આની હારે મારો ફોટો પડાવો, જોજો એક વસ્તુ શું કામ કરે, પણ ત્યાં એને એમ થયું કે સારું ફોટો પડાવવું પણ આ બધું સારું ટેબલ આ ચાદર ગંદી છે, આ સારું નહીં લાગે, એટલે એને ચાદર બદલી. શેની? ટેબલની. પાછી બેઠી, આભલામ જોયું, આહા જીથરા જેવા વાળ. એટલે શું કહેવાય, ડાકડ નહીં પણ એક ડા ચૂડેલા, ચૂડેલ જેવા વાળ, ચૂડેલ જેવા વાળ. એક ભાઈ કઈક મહાડમાં બે બેઠા છે, એ બા ચૂડેલ આવી, ચૂડેલ મહાડમાં ભલભલન ફાડી નાખે, તમે જોઈ નહીં હોય. ચૂડેલ આવે ને આમ આમ બધું કર્યું, લોહી નીતરતું. ચૂડેલ ને એમ થયું, આને કેમ કઈ થતું નથી, મારી સામે આમ નામ જોઈ રહે છે, ભડભાદર જેવો મરદ માણા લાગે, બહુ બીવરાયો બહુ બીવરાયો, તોય કઈ ન થયું. એટલે પછી ઓલી ચૂડેલ નબળી પડી ગઈ, એને કીધું ભાઈ હું ચૂડેલ છું, તને કઈ થતું નથી? ઓલો કે વિવરે થી ભેગો રહું છું, કે તું ઘડીક માં શું કરી દેવાની છો મને, વિવરે થી ભેગો રહું. એટલે ત્યાં એમ તો આ ચૂડેલ જેવા વાળ. એટલે નાઈ, નાઈને સરસ મજાના વાળ ઉળ્યા, કપડા બદલા સરસ મજાના. પછી પાછી બેઠી, ત્યાં ઓલી દિવાલ દેખાતી ને એ બહુ ગંદી હતી, એમ તો દિવાલ સાફ કરી નાખો. દિવાલ સાફ કરી, હેઠે ટાઇલ સાફ કરી, આખું મકાન સાફ કર્યું. એક ખાલી ગુલદસ્તો મળી ગયો તો એનું જીવનમાં કેટલો ફેર થઈ ગયો. એમ જીવનની અંદર ગુણાતીતાન સ્વામીનું એક વાક્ય મળી જાય કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, અને જો કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો હું સુધર્યું. આવો એક ગુલદસ્તો જો મળી જાય તો જીવનમાંથી ધીરે 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 કરતા બધાય કચરો જતો રહે. એ કારે કોઈ સાફ નથી થઈ જતું. જો ભાઈ બધાની નાની મોટી ભૂલો હોય જ છે, અમારી હોય. હા, સાધુ થઈ ગયા એટલે ભૂલ ન થાય એવું નહીં, બધાથી થાય. દરેક વ્યક્તિનો ભૂતકાળ હોય, દરેક વ્યક્તિનો ભવિષ્યકાળ હોય, બધાથી ભૂલતા. પણ ધીરે ધીરે જેમ સત્સંગમાં પરિપક્વ થાય, મોટા સાધુઓના આશીર્વાદ મળે, મોટા સાધુના ચરણમાં બેસવાનું મન થાય, આવું હૃદયમાં જ્યારે થાથા કરે ને, તે આપણે ધીરે 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 આપણે બધા ધીરે સાફ થતા જાય, અંદરથી સાફ થઈ જાય. એક વાક્ય મળી જાય સારું તો આપણું જીવન સુંદર બની જાય, નવીન બની જાય, વ્યસનોથી મુક્ત થાય, ખોટા સ્વભાવ છૂટી જાય. ખોટા સ્વભાવ પણ સત્સંગથી ન સુધરે. જો સત્સંગ સિવાય સ્વામિનારાયણ ભગવાન કે સ્વભાવ સુધારવાનું એક પણ ઠેકાણું નથી, એક પણ ઠેકાણું નથી. એટલે સ્વભાવ પણ આપણા સત્સંગથી જ સુધરે છે. વાલા ભક્તો, આજે એવા મહાન મહાન ભક્તો થઈ ગયા જેના જીવનની સુવાસ મને તમને આજે સુવાસિત કરી રહી છે. આજે પ્રહલાદજીને નારદજીનો સત્સંગ થયો તો મોટા મોટા વાવાઝોડા, મોટી મોટી વિપત્તિઓ પણ એ નાના એવડા છોકરાને હલાવી ન શકી, જરાય નમાવી ના શકી. કારણ? અને એક મહાન સત્પુરુષનો યોગ થયો હતો. આપણી નિષ્ઠા, આપણી પ્રામાણિકતા, આપણું જે સમર્પણ, કોઈ પણ પ્રલોભનોના કારણે બદલાવવું ના પડે. એક જુવાન એક શેઠને ત્યાં નોકરી કર્યો, ચુસ્ત સ્વામિનારાયણનો ભગત, સરસ મજાનો તિલક ચાલો, કંઠી વંઠી આમ મસ્ત, એવો સુરવીર છોકરો, યુવાન, ગરીબ બિચારો. પણ ઓલા શેઠ ચુસ્ત શૈવ ભક્ત, શિવ ભગત, ત્રિપુંડ કરે. એક દિવસ તો આ સરસ મજાનો તિલક, એટલે શેઠે કીધું કે જો ભાઈ મેં તો નોકરીએ રાખ્યો પણ ત્રિપુંડ કરીને આવવું પડશે, આ તિલક નહીં હાલે, તિલક નહીં હાલે. તો કે કાંઈ વાંધો નહીં સાહેબ. બીજે દિવસે એવું ને એવું તિલક સરસ મજાનું કંઠી. શેઠ આવ્યા એટલે શેઠે કીધું એટલે મેં તને કહ્યું નહોતું કે ત્રિપુંડ કરીને આવવાનું, આ તિલક કરીને આવ્યો તું? શિવનો ભગત છું હું કે છે, તારે કે આ તિલક બદલવું પડે. તો કે શેઠ કર્યું છે ને મેં તે તિલક ત્રિપુંડ કરીને આવ્યો છું કે છે. તો કે દેખાતું જ નથી કપાળમાં. એટલે પોતાનું કપડું ઊંચું કરીને પેટ ઉપર ત્રિપુંડ કર્યું તું દેખાડ્યું, જો સાહેબ પેટ ઉપર ત્રિપુંડ કર્યું છે કે છે. તો કે કેમ ત્યાં? તો કે જો સાહેબ આ પેટ તમને ભાડે આપ્યું છે, બાકી આ માથું તો સ્વામિનારાયણને આપ્યું છે કે માથું સ્વામિનારાયણને આપ્યું છે, આ પેટ મને વેઠ કરાવે છે. અને સાંભળો સાહેબ, તમે જો એમ કહેતા હો કે આ કર, એ મને મંજૂર નથી, પેટે તમને નથી વેચ્યું, એ મારો સ્વામિનારાયણ પૂરું કરવું હશે ને તો મારો ભગવાન કરશે, બાકી હું કોઈની ગુલામી ખોટી રીતે ના કરું. હું મારા ધર્મની સાથે, મારા ઈષ્ટદેવની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ના કરું. આપણે આપણા ભગવાનના સોગંદ કેટલા નીચા કામ માટે ને નીચા નિજી સ્વાર્થ માટે ખાઈ લઈ, એ કોઈ દાડ આપણે વિચાર્યું ન ખવાય. ઓલા જુનાગઢના નાનીદાસ સ્વામીની એક સરસ મજાની વાત, ઓલો વાઘરી મધ વેચવા આવ્યો, આપના અજવાળે ખાનારો નાનીદાસ સ્વામી મધ લેવા માટે ગયા. એટલે સ્વામી કે તું તો વાઘરીની જાત, બોલ સાચું મધ છે ને? તો કે હા સ્વામી, હાવ સાચું, ઓ ખોટું નથી. તો કે સાચું બોલ. તો કે હાવ સાચું કે સ્વામી. સ્વામી કે તમે વાઘરીની જાત, ખોટું બહુ બોલો. તારી માના હમખા, એટલે માં એટલે કુળદેવી. તે ઓલો ઓલો ખડિયો આમ ઊંચો કરીને કે જો સ્વામી, મધ લેવું હોય તો લો, બાકી મારી કુળદેવીના હમ ન ખાઓ. આ નિષ્ઠા. હું કીધું મધ લેવું હોય તો લો, બાકી મારી કુળદેવીના હમ ખાઓ. આટલી નિષ્ઠા આપણને આપણા મહારાજની ખરી? આપણને તો કોઈ કે પડી ગયું કેમ તામ કંઠી બોલ, આમ કંઠીના જોગન છે. ઓલી કંઠી બિચારી દુબળી થઈ જાય, એટલે રહેવા દે તું મને, આ માટે જ પહેરી. આ વડતાલની, આ વડતાલની આમ એટલે બધા દુકાનો વાળા હોય ને, એટલે કોઈ કે ભાઈ સારું છાજું, તો કે આ ધજાવાળાને હમ કે છે, એટલે ધજાવાળાને હમ ખાવા બેહાર્યો છે, ધજાવાળાને હમ લે. નિષ્ઠા હોવી જોઈએ. પ્રહલાદ નો ડગ્યા, જરાય નો ડગ્યા, બીકથી નો ડગ્યા, પ્રલોભનથી નો ડગ્યા, સત્તાથી ન ડગ્યા, મારથી નો ડગ્યા, પરીક્ષાઓથી ન ડગ્યા. બાકી નિષ્કુળાન સ્વામી લખ્યું, પ્રહલાદને કહ્યું એના પિતાએ, તને આપો રાજય અધિકાર, નામ મેં લીધે નર હરિનો, આજથી કરમાં ઉચાર. ત્રણ લોકનું રાજ્ય પ્રહલાદને કે હું તને આપું. ત્રણ લોકનું રાજ્ય કેટલું? ત્રણ લોકનું રાજ્ય, પણ તું ભગવાનનું નામ ને લીધે. ત્યારે પ્રહલાદે ચોખ્ખી ના પાડી દીધી, મારા ભગવાનને છોડી મારે કોઈ પણ વસ્તુ નથી ખપતી, મને જીવન નથી ખપતું ને ભગવાન વગર, જીવન પણ નહીં. મહાત્મા ગાંધીએ બહુ સરસ મજાની વાત કરી કે હું પવન પાણી અને અન્ન વિના ચલાવી શકું, જીવી શકું, પણ હું પરમાત્માની પ્રાર્થના વિના એક મિનિટ પણ ના જીવી શકું. વિચાર કરો, આ દેશનો કપ્તાન જે કહેવાય, આખી દુનિયાની નજર જેના ઉપર, એને એમ કીધું ભગવાન સિવાય હું એક ઘડી કઈ ના જીવી શકું. આજે લાખો લોકો માને આ સત્સંગની સુવાસ છે, એને એને પચાવ્યું કહેવાય. વિભીષણ કેટલી વિપત્તિઓની વચ્ચે પણ એનો સત્સંગ મોળો પીડ્યો. આપણા સત્સંગની અંદર આવા હજારો લોકો, હજારો લોકો, માણાવદર ની અંદર ગજેફલ ખાન મુસલમાન રાજા, જો સત્સંગના સંસ્કાર કેવા હોય એની સુવાસ કેવી હોય, ગજેફલ ખાન રાજા એને એક કાયદો બહાર પાડ્યો કે જેટલા સ્વામિનારાયણના હરિભગત છે એનો ટેક્સ માફ કર, અને જે હરિભગત નથી એનો ટેક્સ ચાલુ. હવે આવું તો કોઈ જનતા સ્વીકારે જ નહીં, અને એ વખતે સ્વામિનારાયણના હરિભગત માણાવદરમાં ઘણા ઓછા હતા, પણ મુસલમાન બાદશાહે આવો કાયદો કર્યો. લો, આખું ગામનું મંડળ હોય ને, નડતર મંડળ હોય બધા ગામમાં એક એક, એ બધું ભેગું થઈને ગયું રાજાને કે મહારાજ આ બરોબર નથી, આ સારું નહીં કે. તો રાજાએ બહુ ડાહ્યો, સારો હતો, એટલે એને કીધું કે હાલો હું તમને દેખાડું આ સત્સંગના સંસ્કાર કેવા છે, એટલે મેં આ કાયદો હું કર્યો. એના સંસ્કાર કેવા? હાલો, માણાવદરમાં સ્કૂલ છે એ જમાનાની, ગજેફલ ખાને આજે મોટા મોટા વડીલો જે ફરિયાદ કરવા આવ્યા હતા એને લઈ અને સ્કૂલની બાજુમાં જે શેરી ગેલેરીની પડતી હતી ત્યાં હંતને બધા ઉભા રહ્યા, અને જેવા છોકરા સ્કૂલમાંથી છૂટ્યા એટલે ગજેફલ ખાને ત્યાં રૂપિયા વેરી દીધા. હું વેર્યું? રૂપિયા વેરી દીધા. અને જેવા છોકરા નીકળ્યા એમાં સ્વામિનારાયણના તિલક ચાંદલાવાળા હતા ને, એણે એક પણ રૂપિયાની હામો ન જોયું, અને બાકીના હતા ને એ તો લઈ લઈને બાંધી બાંધીને ખિસ્સા ભરવા માંડ્યા. અને ગજેફલ ખાને આ બધાને દેખાડ્યું, જો આ તમારા જ છે ને બધા, આ સત્સંગની સુવાસ છે. લોયાના ઘેલા કોળી, દુકાળ પીડ્યો, મુક્તાન સ્વામીના કહેવાથી પતિ અને પત્ની બંને જણા સુરત દુકાળ ઉતરવા આવતા હતા, સિથરે હાલ કપડા, એક એક બે બે દિવસની ભૂખ. રસ્તામાં આવતા કોઈની જાન ગઈ છે પૈસાવાળાની સેઠની, સોનાનો તોડો પગનો રસ્તામાં પડ્યો હતો, આગળ ભગત પાછળ ભક્તાણી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, વાઘરીની જાત કોની? ચોરી કરીને જીવવાવાળા ભાઈ વાઘરી. એટલે સોનાનો તોડો જોયો ને ભગતને એમ થયું, મેં તો મુક્તાન સ્વામીની આગળ કંઠી બંધાવીને સત્સંગ કર્યો છે, મને તો આમાં મન નહીં લોભાય, પણ નહીં જો મારી ઘરવાળીનું મન લોભાય તો હું મહારાજને મોઢું હું દેખાડીશ, મારા ગુરુ લાશ. એટલે એને વાંકા વળીને એના ઉપર ધૂળ નાખી દીધી. કથા બહુ પ્રસિદ્ધ છે. એની ઘરવાળીએ પાછળ હાલતા આવતા તને જોયું, દૂર જાડવે જ્યારે બેઠા ભગત ત્યારે હારે થઈ ગયા, ત્યારે ભક્તાણીએ પૂછ્યું કે ભગત ત્યાં બેઠા બેઠા શું કરતા હતા? તો કે કાંઈ નહીં. ના કહો. તો કે એ તો એક સોનાનો તોડો કોકનો પડ્યો હશે, દુકાળ હતો, ભૂખ ના, આપણે દુઃખી છીએ બધા, મારું મન તો ન બગડ્યું પણ મને એમ થયું કદાચ તારું મન ન બગડે એટલે મેં તૂડ નાખી દીધી. તારી વાઘરણ એમ કહે છે ભગત ધૂળ ઉપર ધૂળ તમે નાખી, કે હું ધૂળ ઉપર ધૂળ નાખી? અરે તમે આટલા સંતોના સાથે રહીને સત્સંગ કર્યો અને હજી તમને પારકું દ્રવ્ય દ્રવ્ય દેખાય? ભગત મને તો પારકું દ્રવ્ય ધૂળ દેખાય છે. એ પાણી ગાળીને પીવે, એ દૂધ ગાળીને પીવે. વાઘરીઓ, સગ્રામ વાઘરી જુઓ, હા, સ્વામિનારાયણ જેનો મહેમાન થાય, કેવી ખુમારી, લીમડીના ઠાકોરે સગ્રામ વાઘરીને બોલાવ્યો, લીમડીના ઠાકોરે, એના કૂતરા પાળી પાળીને મોટા કરી દેતો હતો. પછી કે હવે કૂતરા કેમ નથી લાવતો? તો કે બાપુ છોડી દીધું, બ્રહ્માંડ સ્વામીએ કંઠી બાંધી, સ્વામિનારાયણનો છેલ્લો થયો, એ ન બને હવે, ખોટું કામ નહીં થાય. લીમડીના ઠાકોરને એમ થયું કે મારું વાઘરું, હા એ તો આપણને બધાને એવું જ હતું ને, આપણે બધા યુવાન છીએ પણ અમે તો નાનપણમાં આપણે જોયું છે વાઘરીને ફળિયામાં નહોતા ગરવા દેતા, હરિજન હોય ગરવા દે ભાઈ, હા આપણે ગામડાઓમાં વાઘરું એમ કે લે. લીમડી ઠાકોરને આને 40 વર્ષ સુધી 45 વર્ષ સુધી હારા હારા ડાગ્યા કૂતરા પાળી પાળીને એને પ્રેક્ટિસ કરાવી, હું કહેવાય એને પઢાવીને, ઠાકોરને રોજ દર વર્ષે 2 વર્ષે 2-3 કૂતરા ભેટ આપે આ માણસ, તોય લીમડી ઠાકોરનું મોઢું કોઈ દાડા એને નહોતું જોયું કે કેવો છે. આપણે એની પ્રજા છીએ ને, આપણો રાજા છે, એટલે આપણે એને આપવું પડે ને. ઓલાને હાલાનો શોખ બહુ શિકારનો, એટલે કૂતરા લઈને જાય ને કૂતરા શિકાર કરી લાવે એવું બધું આને પ્રેક્ટિસ કરાવતો. પણ સ્વામિનારાયણનો ભગત થયો સગ્રામ, છોડી દીધું. અને જોતો કરા, મેં કીધું નિર્ભયતા આવે, નિર્ભય થઈ ગયો. બધા સેવકોને મોકલે, સૈનિકોને મોકલે, ચોકી ના પાડે દેખ નહીં થાય, ગામ છોડીને જતો રહે, બાકી પુતરું પુતરું નહીં પાળી દો હવે. હા આ પીઠવાજાળનો લુવાર, કરશન લુવાર, પીઠવાજાળના ગામધણીએ કીધું આ કરશન આવ્યા કે છે. બરોબર હોળીનો સમય અને ફાગ બોલવાની, ફાગ એટલે ગાળ્યો, તમે બોલો ને બધા અત્યારે તે નાલતા ચાલતા. સ્વામિનારાયણ નો હરિભગત થાય ના મોઢામાં કોઈ દાડ ગાળ ન હોય, હા નાની ગાળ ન હોય. તો પેલા કરશનભાઈ તો ભગત ત્યાંથી નીકળે, એ કરશન ન્યાય આવો, હું બાપુ એકાદી ભાગ બોલ, આજે તો પર્વ છે એકાદી ભાગ બોલ. બાપુ ના બોલવું, અને ઓલા બધા પી પી ને એની આજુબાજુના હોય ને લપેટવા વાળા ન કરું. એ કે બાપુ હવે તમારું ન માને, કરશન નો સ્વામિનારાયણ ટીલવો થયો છે, ન માને. અરે ન હું માને કે અરે કરશન આયા, હું બાપુ એક ભાગ બોલ ને આજે તો પર્વ છે. તો કે બાપુ કયો તો સ્વામિનારાયણ બોલવું, પણ એ ભાગ નહીં. હવે ભાડું સ્વામિનારાયણ વળી એક ભાગ બોલ, ના બાપુ. ગામ ધણી દરબાર કે કરશન એક ગાડી દાણા આપું, કેટલા એક ગાડી દાણા આપું કે ભાગ બોલ. ગાડી એટલે વખતે બળદ ગાડું, તમે ટ્રક નહી સમજતા, એક ગાડી દાણા આપું ભાગ બોલ. તો કે બાપુ ના ના. એટલે બાપુ કે કરશન એક કળશી દાણા આપું ભાગ બોલ. તો કે ના બાપુ, મારી દુકાનમાં જે માલ જ નથી, હું તમને ક્યાંથી આપું? 5 કળશી 10 કળશી દાણાની ઓફર કરી, પણ કરશન ન બોલો. પછી બાપુનો મગજ ગયો, કરશન હું ગામ ધણી દરબાર તરીકે કહું છું ભાગ બોલ. તો કે બાપુ બોલીશ નહીં. તો સાંભળી લે, હવાર સૂરજ ઉગે એ પહેલા પહેરા કપડે હાલતો થઈ જજે. કરશને કહી દીધું બાપુ ગામ છોડીને જતો રહીશ, બાકી આ મોટે ગાળ નહીં બોલું. આ સ્વામિનારાયણનો સત્સંગની કુમારી ના સુવા જતા તાર્યા. કરશન લુવાર જતા રહ્યા પણ ભાગ ન બોલ્યા. એટલે વાઘરીએ ચોખ્ખું કહી દીધું, લીમડી ઠાકોરને કહી દેજો બાપુ ગામ છોડીને જતો રહે, બાકી કૂતરું બૂતરું નહીં મળે. હા તે ઠાકોરને બોલાવ્યો દરબારમાં, પાસે બેહેર્યો, આ સિંહાસને આ બેઠો આમ, એની એની બેહવાની ટાઈલે એમ હોય ને, હા આમ મળો બેઠો, બોલો બાપુ શું છે? કે તને આ સ્વામિનારાયણનો આટલો બધો ખોટો, તું કૂતરા બુતરા પાડી. તો કે બાપુ ઈ હવે રહેવા દો બાપુ, હવે રહેવા દો, આ ઈ હવે ઈ ના બને, આ ઈ હવે ન બને. કે સ્વામિનારાયણના જી અમે. ઠાકોરે એક સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામિનારાયણની અંદર એવો તે હું પ્રતાપ જોયો કે મારું માનતું નથી, એકાદો તો પરચો કે. બાપુ આનાથી મોટો પરચો હું, આનાથી મોટો પરચો હું 45 વર્ષથી તમારા કૂતરા પાળીને મોટા કરીને આપું છું, તમારું મોઢું કોઈ દાડો નહોતું જોયું, સ્વામિનારાયણનો તિલક જાનલો કર્યો અને કંઠી બાંધી તમારી પાસે બેઠો છું, પાસે. આ એકે મને ગરવા ન દેતા, વાઘરું વાઘરું કરીને તગેડી મૂકતા હતા. આ સ્વામિનારાયણનો પ્રતાપ, તમારી પાસે બેઠો લ્યો. એ કુમારી એ સત્સંગથી જ આવે છે વાલા ભક્તો. આપણી પાસે ટાઈમ બહુ ઓછો, કારણ કે આજે છે ને પૂનમ છે, એટલે અમે લગભગ બધા ઘણા હરિભક્તોને જવાનું છે. પણ આપણે બધાએ ભગવાન અને ભગવાનના સાધુની સાથે જો કાયમ જોડાઈ રહેવું કાયમની માટે, તો કોઈ દિવસ આપણને તકલીફ પડશે નહીં. આપણા કદમ ભલે ને ઘોર જંગલની અંદર મંડાતા હોય, પણ આપણને માર્ગની જો ખબર હોય, જાણકારી હોય, તો આપણું મન નિશ્ચિંત હોય છે. અને આપણા કદમ શહેરના મહામાર્ગ ઉપર મંડાતા હોય, પણ આપણને જો માર્ગની ખબર ન હોય તો મનની અંદર ચિંતા હોય છે. માર્ગ વિકટ છે કે સરળ છે એની સાથે મનને કોઈ લેવા દેવા નથી. માર્ગ જાણીતો છે કે અજાણ્યો છે ત્યાં મનને તકલીફ છે. સત્સંગનો માર્ગ ભલે થોડો કઠણ છે, કેવો છે? કઠણ છે. પણ મીરાને પૂછવું પડે, નરસિંહને પૂછવું પડે, એકનાથને પૂછવું પડે, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, દાદા ખાચરને પૂછવું પડે કે આ માર્ગેથી તમને શું પ્રાપ્ત થયું. અને કોઈને ખોટ નથી ગઈ તો આપણને જાહે ભાઈ, હે, કોઈ દાડો આપણને ખોટ જાય? એટલે આપણે જે માર્ગે ચાલ્યા છીએ એ માર્ગે ચાલી આપણા જીવનથી બીજાને પ્રેરણા મળે, બીજાને એમાંથી કાંઈક મળે એવું આપણે જીવું. આજના આપણા યુવાનોમાં બધા, ઘણા બધા યુવાનો સક્રિય છે, બધા બહુ મહેનત કરે છે, પણ આપણે મુકાન યાદ કરવો પડે. એ કોઈને કાંઈ આપી નથી દેતો, પણ એક સેવા દાસ ભાવે કરી આજે બધાના હૃદયમાં સ્થાન છે, શું લેવા. ઘણાને એમ થાય કે ભાઈ અમને કેમ નથી યાદ કરતા, પણ આપણે કઈક કરવા મળીએ તો આપણને યાદ કરે. હે, એટલે કઈક કરવા માટે બહુ બધું કરવું પડે. એટલે આપણે બધાએ કઈક એવું સારું કરીએ. વાલા ભક્તો, આજે આપણા ગુરુ અથાણાવાળા સ્વામીની પુણ્યતિથિ એટલે ગુરુ આજે ધામમાં ગયેલા, 3 વર્ષ થયા. અને આપણે 3 વર્ષની અંદર ગુરુની સ્મૃતિમાં 3 શિખરોહણ ના કર્યા. અને મેં ગઈકાલે આપણે અમારા થોડા ગરીબ ભક્તો યુવાનો ભેગા થઈ અને કીધું હતું, સાહેબ વડતાલના ચોકમાં કોઈ પગ મૂકે, જૂનાગઢના ચોકમાં કોઈ પગ મૂકે, મોળીની અંદર કોઈ પગ મૂકે, તો તરત એમ થાય કે આ મંદિર કોને કર્યું? તો કે બ્રહ્માન સ્વામીએ. મોળી જાય તો કોણ યાદ આવે? બ્રહ્માન સ્વામી. જૂનાગઢ જાય, આહા કેવું સરસ, કોને બનાવ્યું? બ્રહ્માન સ્વામી. આજથી 50 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ વડતાલના ચોકમાં પગ મૂકશે તો એમ કે આ હોનાનું મંદિર કોને કર્યું? અથાણાવાળા સ્વામીએ કર્યું. આચાર્ય મહારાજ બોલ્યા હતા કે જીવનભર સ્વામી મહારાજની પાસે બેઠા તો જેની ભક્તિ અને એનું સમર્પણ શિખરોની અંદર ચમકે છે. માધવપુરી સ્વામી એટલું બહુ મસ્ત કીધું, એ કે બીજે આપણે સાંભળ્યું છે હોનામાં સુગંધ ન હોય, હા હોનામાં સુગંધ ના હોય, પણ આ શિખરને હૂંગશો ને તો એમાં અથાણાવાળા સ્વામીનું સમર્પણ અને ભક્તિની સુવાસ આવશે. એટલે થયું છે. એટલે એવા ગુરુ આપણને મળ્યા. આપણે છીએ ભલે મીંડા, પણ બેહી રહેજો. હા, 9 ગણી કિંમત તમારી વધારે છે, જો ખહી ગયા. બકરા હોય ને જોકમાં હોય ને ત્યાં સુધી સુરક્ષિત, જોકની બહાર જાય ને એટલે બાપા વાઘ બગાવ ફાડી ખાય. એટલે આપણે બધા સ્વામિનારાયણની જોકમાં રહેવાનું છે. 22 તારીખે એટલે આવતા રવિવારે 22/12/2013 તમામ જે આપણા સ્વયંસેવકો હતા ઈ અને સુવર્ણ શિખર ઉત્સવમાં કે સુવર્ણ શિખરમાં જેટલા યજમાનો હતા અને જેટલા પદયાત્રિકો હતા, આ બધાની સભા આપણે 22 તારીખે 3 થી 7 યોગી ફાર્મમાં રાખી. યોગી ફાર્મ ને ગુરુકુલની પાસે યોગી ફાર્મ છે, એટલે વગર આમંત્રણે જો તમને અત્યારે આમંત્રણ આપી દીધું બધા, અને જમવાનું પણ તમારે બધાએ ત્યાં જ છે, હા મજા પડી જાય ને, આપણે સત્સંગ કરશું ઘડી. મુંબઈથી ને હરિભક્તો આવવાના છે, આપણે જોડના હરિભગતને સંજાયાના છે, સ્વયંસેવકો અને બધાને બોલાવવાના. એટલે અમે યજમાનો સ્વયંસેવકો બધા એમાં આવવાનું છે. તો વાલા ભક્તો, અત્યારે ફીટ 11 થવા આવ્યા છે, આપણા બધાના જીવનમાં ભગવાનનું બળ રહે, કાયમ હૃદયમાં એક રાખવાનું, મારે દર મહિને બે વખત સાધુની પાસે જઈને કંઈક સાંભળવું છે. રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું કે સ્વામી, આ તમે રોજ સત્સંગ સત્સંગની વાતો કરો છો, રોજ આ કરવું પડે? ત્યારે સ્વામી પાસે એક લોટો હતો, એ દેખાડ્યો કે આને બે દાડા ન ઉટકીએ તો ડાઘા પડી જાય ને, એટલે આને રોજ ઉટકવો પડે. એ આવા લોટાને રોજ ઉટકવો પડે, ઘરને રોજ વાળવું પડે, ગાડીને રોજ ગાભો મારવો પડે, આ ચશ્માને દાડામાં 10 વખત લૂછવા પડે, તો આપણું મન તો કેટલું રોજ બગડ્યા કરે છે, એને એક વખત સાફ ન કરવું પડે? અને ન કરો તો આમાં તો નકરો કચરો જ ભરાઈ જાય. હ, લોટામાં તો એક જ જગ્યાએથી કચરો જાય, આ તો આમાં 5 જગ્યાએથી જાય. ખબર છે ક્યાંથી ક્યાંથી જાય? આની અંદર જેને સાફ રાખો, 5 જગ્યાએથી કચરો જાય અને ઢગલા બંધ જાય, જથ્થા બંધ. આપણો બંગલો બગડી ન જાય એની આપણને ચિંતા છે, આપણા વાળ બગડી ન જાય એની ચિંતા છે, આપણા કપડાં મેલા ન થઈ જાય એની બધી ચિંતા છે, પણ આપણું મન મેલું ન થાય એની ચિંતા ખરી? એની ચિંતા સાધુઓ નારી ભક્તો કરે છે. એટલે આપણે અહીંયા એટલે આવવાનું છે. ઘરની અડચણો હોય તો નિર્માની થઈ બાંધછોડ કરીને બધું જતું કરજો, સુમેળ સાધજો, બાંધતા નહીં, કારણ કે બાંધવામાં ક્યાંય મજા છે. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ સહજાન સ્વામી.
હે સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ,
સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ,
સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ,
સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ.